ગુરુ મહારાજ ની પાસે જે વિદ્યા છે એમાં રહસ્ય છે, અને એ રહસ્ય છે બ્રહ્મ વિદ્યાનું, આત્મ વિદ્યાનું રહસ્ય છે. તો એ બ્રહ્મ વિદ્યા એને અહીંયા આગળ કહ્યું સમસ્યા, જે કોઈ સદગુરુ સમસ્યા સમજી રહ્યા, જે મનુષ્ય સદગુરુએ બતાવેલા રહસ્યને સમજી ગયો છે, તત્વનું રહસ્ય છે, એને કે વેદાંત રહસ્ય. તો એ જે સમજ્યો એની અવસ્થા બહુ જુદા પ્રકારની હોય, એનું જીવન, એનો વ્યવહાર, એનો વિચાર, એનું વર્તન બધું જ બદલી જાય, અને અંદર પોતે પોતાનામાં સમી ગયા હોય, એને બહાર ક્યાંય જવું ના પડે. જેમ આપણે મન અને શરીર દ્વારા બહાર ક્યાંય 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 ફરીએ છીએ, દૂર દૂર સુધી, અને જવાને આવવા માટે અંદર અને બહારથી જે થતી ઉપાધિઓ વિક્ષેપો એ પણ બહુ સ્પષ્ટ જણાતા હોય છે, અને એમાં ભલે માણસ દોડધામ કરતો હોય કોઈ સાધન મેળવવા માટે, પણ થાક, દુઃખ, પરિશ્રમ, અશાંતિ એની પાછળ દોડ 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 કરતો હોય છે સતત. તો એ જે જીવનની આખી દોટ, અને આખરે જીવન યાત્રાનો થાક પણ અનુભવાતો હોય છે માણસના જીવનમાં, 60, 70, 75, 80 થાય પછી જીવનનો થાક અનુભવવા માંડે. હવે બસ તમે કરો તમારી મેં, અમે બહુ કર્યું, આટલા વર્ષો કર્યું જ ન, તમે કરો. પણ એ વસ્તુ જો સાસુ વહુમાં આવી જાય ને તો બહુ સરસ થાય. અમે ઘણું કર્યું, લો તમે કરો, હવે તમારો વારો છે, પણ ત્યાં એ નથી થતું. તો અહીંયા આજે જીવનનો થાક, જીવન યાત્રાનો, એ આખરે સ્થિરતા તરફ લઈ જાય, શાંતિ અને નિરાત તરફ લઈ જાય, અને એના વડે માણસ જો એ શાંતિની પળોમાં પોતાની જાતને ઓળખવા માટે પ્રયત્ન કરે, પોતાની જાતનો પરિચય કરે, તો એને પોતાને સમજાય કે આટલા વર્ષો દોડ દોડ કર્યું, ઘણું બધું કર્યા કર્યું પણ કઈ અંત દેખાતો નથી, અને એમાંથી જે આપણે જોઈતું હતું એ પરિણામ ન મળ્યું, થાક્યા છે. એટલું યાદ રાખીએ કે જીવનમાં આખા જીવન બધું ઘણું બધું કરીશું તો એ કામ ક્યારે ખૂટવાનું નથી, પૂરું થવાનું જ નથી, અને જો નહીં કરીએ તો કશું અધૂરું નથી રહેવાનું. સમજાય છે ને વસ્તુ? આ દુનિયામાં આપણે જીવીએ છીએ, જે કઈ કર્યા કરીશું છતાંય ખૂટવાનું નથી, વધે જ જશે, અને જો કઈ જ નહીં કરીએ તો કશું બાકી રહી જવાનું નથી, થયા કરવાનું છે. બહુ સરસ વિચાર છે, નહીં કરીએ તો કશું બાકી રહેવાનું નથી, અને કરવા બેસીશું તો કશું પૂરું થવાનું નથી. દુનિયાની અંદર જોઈએ છે સમસ્યાઓ વધતી જ જાય છે, જેમ માણસ ઉકેલવા પ્રયત્ન કરે છે સમસ્યાઓને, એમ આખો માનવ, આખી માનવ જાત ગૂંચાતી ગૂંચાતી જાય છે, અટવાતી જાય છે, અને એવી ભરડામાં લેવાતી જાય છે એને પોતાને જે એનું લક્ષ્ય એનું એચિવમેન્ટ છે એ પ્રાપ્ત થતું નથી. સુખ અને શાંતિ કે આટલા બધા સાધનો ઉભા કર્યા, આટલા બધા સંશોધનો થયા, આટલું બધું વાપરીએ છીએ, છતાંય સુખ અને શાંતિ તો ક્યાંય કે ત્યાં ક્યાંય દેખાતા નથી. કદાચ આપણે એમ માનીએ કે આજે માણસ જેટલો અશાંત અને દુઃખી છે એટલો ભૂતકાળમાં ક્યારેય નહીં હોય. જેમ જેમ સાધનો અને સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ માણસ વધારે દુઃખી થતો જાય છે, અને જેટલું મળે એટલું ઓછું પડે, જેટલું મળે એટલું ઓછું પડે છે. માણસ ક્યારે એમ ઈચ્છતો નથી મારાથી આ બધા આગળ જતા રહે, મારું ઓછું થઈ જાય, એને તો માણસો વધે, એની સંપત્તિ વધે, એના પશુઓ વધે, એની જાગીરદારી વધે, તેમ તેમ એને હું બહુ મોટો માણસ લાગુ છું. પણ એ બધું વધે એની પાછળ ઉપાધિઓ કેટલી આવે છે. પૂછો કે તું શાંતિથી ખાઈ શકું છું? તું શાંતિથી સુઈ શકું છું? તને જવાબ ક્યારે હકારાત્મક નહીં મળે. તો આ બધી આખી જે જીવનની સમસ્યાઓ જીવનયાત્રાની એ બધી એટલી બધી અપૂર્ણતા તરફ માણસને લઈ જાય છે, અપૂર્ણતા તરફ માણસ. ભગવાને આ જીવને માણસ તરીકે મોકલ્યો છે પૂર્ણ થવા માટે, પૂર્ણ બનવા માટે. પણ રખડી રજડીને પાછો અતો એના કરતા વધારે અપૂર્ણ થઈને પાછો જતો હોય છે. પાછો જાય ત્યારે ભયંકર અપૂર્ણ થઈ ગયો હોય અને એને ખાલીપણું લાગે, કઈ જ નથી કશું. તો આજે જીવનની અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ ક્યારે ઊભી થાય છે? તો આત્મા તો માત્ર સાક્ષી દ્રષ્ટા છે અને જીવ કરતા છે. કર્મનો ધર્મ જીવને લાગુ પડે છે, આત્માને નહીં. આત્મા તો અસંગ છે અને અકર્તા છે. હવે એ આત્મા અને જીવ એ બે જુદા ક્યાં પડે? આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એ કશું જ કરતો નથી, માત્ર સાક્ષીભૂત છે. એમાં વીજળીના દીવા છે ને આપણે બેઠા છીએ, એના પ્રકાશમાં આપણે બધું જ કરીએ છીએ. પણ એ ના હોય તો અહીંયા બેસીને કશું થઈ ના શકે. તો એમ આત્મા એ આ પ્રકાશની માફક સાક્ષી ભાવતી છે અને એ આત્માના અજવાળામાં બધું જ થાય છે આપણા જીવનમાં, આપણા શરીરમાં. આત્મા અકિંચન અને અકર્તા છે. પણ જ્યારે માણસ કોઈ પણ આસક્તિઓમાં આ જોઈએ છે, આ મારું છે, આ હું છોડીશ નહીં અને લઈશ જ, આને મેળવી લઈશ, આ જે વૃત્તિ આવા પ્રકારની એક પગથિયું નીચે ઉતરે છે ને, ત્યારે એનામાં જીવ ભાવ આવી જાય છે અને એ અથડાતો કૂટાતો દુખી થતો અશાંત થતો એને જીવ કહેવામાં આવે છે. પણ જો અસંગ બનીને પાછો ઉપર ચડી જાય તો એ આત્મભાવ છે. જીવભાવ અને આત્મભાવ. આત્માને કોઈ કર્તવ્ય નથી, અકિંચન છે. જ્યારે જીવને કર્મના બધા જ ધર્મ એને લાગુ પડે છે. જીવનો ધર્મ જ કર્મ છે. આ જીવ જ એવો છે, કશું કર્યા વગર રહી શકતો નથી. આપણે ક્યારેક કહીએ છે ને, જવા દે આ જીવ જમતો જ નથી. તો આ ભેદ આત્માનો અને જીવનો આ ભેદ છે, યાદ રાખજો. ઘણી વાર પ્રશ્ન કરે કે મહારાજ જીવ શું અને આત્મા શું, એમ કે શરીરમાંથી જીવ ચાલ્યો ગયો તો પછી આત્મા કોને કહેવો? જીવ ચાલ્યો જવો એટલે કોમામાં જતું રહ્યું, અને પછી કશી પ્રવૃત્તિ તો થઈ શકતી નથી. અને આત્મા ચાલ્યો જવો એટલે શરીર બિલકુલ શાંત થઈ જવું, મૃત્યુ પામવું, બેહોશી, જીવ ભાવ જતો રહ્યો. પણ એ જડતા વાળો છે. જ્યારે સચેતન સભાન અવસ્થાની અંદર એ અચેતનની માફક અકર્તા થઈ જાય ત્યારે એ આત્મભાવ પ્રાપ્ત કરી શકે છે. એનો ભેદ સમજો, એનો ભેદ. જ્યારે અકર્તા બને છે ત્યારે એ જીવભાવ છોડી દે છે. એટલે કર્મ કરવાનો ધર્મ એ જીવનો છે, આત્માનો નથી. જ્યાં જ્યાં આસક્તિઓ ઉભી થાય છે ત્યાં ત્યાં જીવભાવ વળગી પડતો હોય છે, અને બેહોશી આવે શરીરમાં, એ જડતા આવી, અનકોન્શિયસનેસ. અને એની અંદર પછી ઇન્દ્રિયો કે મન કશું જ નથી કરી શકતા, તો ત્યાં એ જીવભાવ શાંત થઈ ગયો. શરીર ચાલતું હોય પણ એ શરીરમાંથી જ્યારે ચેતના ઉડી જાય ત્યારે સમજવાનું કે આ શરીરમાંથી હવે આત્મા બહાર નીકળી ગયો. આત્મા અને જીવ એનો આ ભેદ છે. અહીંયા ગુરુ મહારાજે બહુ જ ઊંચી કક્ષાની વાત કરી છે કે ગુરુ મહારાજની પાસે અનેક રહસ્યો હોય છે. મહાપુરુષોની પાસે, મહાપુરુષોનું જીવન સમસ્યા રહસ્ય હોય છે કે એને સમજી ના શકાય જલ્દી. તો એ જે રહસ્યો મહાપુરુષોના, એ જે સમજી ગયો, જેને વાંચી લીધા, જેને ઉકેલી લીધા, અથવા ગુરુ મહારાજે જેને આપ્યા, એનું કેવી રીતે વર્ણન કરવું, એના શા કહીએ ચેન, એના ચિહ્ન, જેમ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કહેલા છે, બસ એવી જ રીતે અહીંયા આગળ પણ એને ચિહ્ન કહો કે લક્ષણો કહો. તો ગુરુ મહારાજને જે સમજી શક્યો છે, ગુરુ મહારાજના રહસ્યને જે પામી શક્યો છે, એની કઈ અવસ્થા, એનો કેટલો આનંદ એને મળતો હશે, એના જીવનમાં એ કેટલી બધી સરસ અનુભૂતિ કરતો હશે સુખ અને આનંદની, એના શા કહીએ છે, એનું વર્ણન જ ન થઈ શકે. એનું વર્ણન કરવું અગમ્ય છે, અક્કલ બહારની વાત છે. જેણે પણ સદગુરુ મહારાજના રહસ્યોને પ્રાપ્ત કરી લીધા, જેમ પેલો શ્લોક છે, એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ. આ એ બધા રહસ્યો છે. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ, આ એક એક રહસ્ય આખા શ્લોકની અંદર જે શ્લોક છે આખો, એમાં મહાપુરુષના રહસ્યો બતાવ્યા છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ, જેનો આનંદ બ્રહ્મનો આનંદ, એ જેનો આનંદ છે, અને પરમ સુખની પ્રાપ્તિ કરવા આ રહસ્ય છે. એકમ નિત્યમ, જે મળ રહી છે, એક જ છે, નિત્ય છે, એ સદગુરુનું સ્વરૂપ છે. તો આ બધા જ રહસ્યો છે. એ જે સમજે એની કઈ અવસ્થા હશે, અને એણે ગુરુ મહારાજના એ બધા જ રહસ્યોને સમજ્યા પછીથી એનું જીવન કેવું અદભુત, તેજસ્વી, કેવું ઉચ્ચ પ્રકારનું હશે. તો એનું વર્ણન કરતા સુખસાગર ગુરુ મહારાજ કહે છે કે એ મન બુદ્ધિથી છે આઘુ, એ જે રહસ્ય અને જે એ અવસ્થા છે ત્યાં મન કે બુદ્ધિ બેમાંથી એક પહોંચી શકતા નથી. યતો વાચો નિવર્તંતે ઇન્દ્રિયાણી મનસા સહ, આ ઉપનિષદ કે છે. એ જ આ ભક્તો અને સંતો આ ભજનની અંદર કે છે, આ પંક્તિઓની અંદર. એટલે ભજનોને સામાન્ય ન ગણશો, એમાં પણ વેદોની જ વાતો છે, વેદ વિદ્યા જ છે એની અંદર. જેમ નરસિંહ મહેતાએ ગાયું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત વાસે, એકો હમ બહુ શ્યામ પ્રજાય ઇતિ અકલ્પયત, એની જ વાત આમાં મૂકી છે. આ ઉપનિષદ આ વેદ છે અને આ નરસિંહ મહેતા છે. પ્રીતમ સ્વામીએ ગાયું, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું કામ જોને. તો વેદોનું ઉપનિષદોએ કહ્યું, અયમ આત્મા બલહીને ન લભ્ય, આત્મા કાયર માણસોને નથી મળતો, મરજીવા થઈને માલિયા છે. જે અંદર ડૂબકી મારે મરજીવા થઈને એને જ મળી શકે. એટલે જ એટલે કબીર ચોરા આગાડી ચાર રસ્તા ઉપર ઉભા રહીને કે બોલો મારી સાથે આવવું છે, આ તો કેવી રીતે અવાય. કબીરા ખડા બજાર મેં લીએ લકુટી હાથ, જો ઘર ફૂંકે આપનો વો ચલે હમારી સાથ. વીરતા છે. સામાન્ય માણસનું કામ છે ઘરની બહાર છે, એક માણસ ઘર છોડીને જાય છે અને એક બીજા માણસને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે. વાત તો એકની એક જ છે ઘર છોડવાની, પણ એક દુખી થાય છે અને એક મુક્ત બને છે. એક ઘર છોડવામાં મુક્ત બને, હાશ પાંજરામાંથી છૂટ્યા, અને બીજો હાય હાય કરે છે, હું ક્યાં જઈશ, મારું શું થશે, હું શું કરીશ, અને પોક મૂકીને બાળાને પોતાના આંગણામાંથી રડવા બેસે, મને મારી, મને બચાવો, મને કાઢી મૂક્યો, કાઢી મૂક્યો. 50 ઘેર ફરીશું અને ભવાડો કરીશું આપણા જ ઘરનો, મને કાઢી મૂક્યો, મને કાઢી મૂક્યો, મને મને ઘરડા ઘરમાં મૂકી આવ્યા. અરે મુક્ત થવાનું છે. આ જે રહસ્યો છે આત્મતત્વના, એને સમજવા માટે તો સમય જોઈએ, સમય વગર. અને સમય જ માણસને કામ કરાવે છે. બહુ સરસ એક ભજન છે, હે માનવ તું સમજી લેજે, સમય બની સમજાવું છું, હું સમય બનીને જ સમજાવું છું, એમને ઉતાવળથી કોઈને જલ્દી નથી સમજાવતો, જય મહારાજ.